તારીખ 2/4/1997 શ્રી સમયસર કળશ ટીકા શ્લોક નંબર 134 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 172.
ખરેખર નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપના અનુભવનો છે. શબ્દ તો શું કહે છે, તત્ સામર્થ્યમ કિલ જ્ઞાનસ્ય એવ, જ્ઞાનનું આ સામર્થ્ય છે. તો જ્ઞાનનો અર્થ શું કર્યો એમણે, શુદ્ધ સ્વરૂપનો અનુભવ જ્ઞાન, તેને જ્ઞાન કહીએ. એવું સામર્થ્ય ખરેખર નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપના અનુભવનું છે. કે ઉદય કાળે પણ એ પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે, શુદ્ધ સ્વરૂપના અનુભવનો ત્યાગ થતો નથી. એ શુદ્ધ સ્વરૂપના અનુભવના સામર્થ્ય વડે એમને નિર્જરા થાય છે અને નવો કર્મ બંધ થતો નથી. અથવા અસ્તિથી શુદ્ધ સ્વરૂપનું સામર્થ્ય છે, નાસ્તિથી કહીએ તો રાગાદી અશુદ્ધપણું છૂટું છે તેનું છે, એમને રાગાદી અશુદ્ધપણું છૂટું છે. તેનો અર્થ કર્યો વા વિરાગ સેવ, વૈરાગ નો અર્થ કર્યો કે રાગ નું છૂટું એનું નામ વૈરાગ. જગતમાં વૈરાગ્યનો રૂઢિવાચક અર્થ જુદો છે, નિરસ્તા ઉદાસીનતા એને વૈરાગ્ય કહે છે. અહિયાં સમ્યક દ્રષ્ટિનો અધિકાર હોવાથી એને રાગ નું છૂટ્યો છે એમ કહ્યો. પણ રાગ તો દેખાય છે સમ્યક દ્રષ્ટિને, હૃદયમાં પ્રવર્તે છે, બીજાને પણ એમ લાગે છે. ખાવાનો રાગ છે માટે ખાય છે, બોલવાનો રાગ છે માટે બોલે છે, ચાલવાનો રાગ થશે એટલે હાલવા માંડશે, વિકલ્પ પણ આવે છે ને વિકલ્પ અનુસાર ક્રિયા દેખાય છે. પણ અનંતાનું બંધન નથી, કયો છે જે છે એ બાકીનો અનંતાનું બુદ્ધિ સિવાયનો છે, અનંતાનું બુદ્ધિનો નથી. નહીતર તો બીજા અનંતાનું બુદ્ધિ જે રાગ વાળા જીવો હોય, સંસારી જીવો હોય સામાન્ય, એના જીવો રાગ અને એના જેવી પ્રવૃત્તિ દેખાય તો ફેર ક્યાં પડ્યો? કે અંદરમાં શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે અને બહારમાં અનંતાનું બુદ્ધિનો રાગ છૂટ્યો છે, એની નાસ્તી થઈ છે. સ્વાનુભવની અસ્થિ થઈ છે, અનંતાનું બુદ્ધિના રાગની નાસ્તી થઈ છે. સંસારમાં પરિભ્રમણનું કારણ રાગ નથી પણ અનંતાનું બુદ્ધિનો રાગ છે. સ્પષ્ટ વાત શું છે? કે જીવને સંસાર પરિભ્રમણનું કારણ કેવળ રાગ નથી પણ અનંતાનું બુદ્ધિનો રાગ છે, એ સંસાર પરિભ્રમણનું કારણ છે. જો કેવળ રાગ હોય તો રાગ તો મુનિ દશામાં થોડો ઘણો છે, ત્યાં બીજા બે ફસાઈ ગયા છે, પ્રત્યાખ્યાન વર્ણિને પ્રત્યાખ્યાન વર્ણિ. પણ સંજલનનો રાગ તો ત્યાં પણ છે, ત્યાં પણ આહાર લેવા જાય છે, ઉપદેશ આપે છે, બોલે છે વિકલ્પ પૂર્વક. અશુભ રાગ છૂટ્યા છે પણ શુભ રાગ તો ઘણો છે ત્યાં, એટલો બધો શુભ રાગ છે કે સર્વાર સિદ્ધિના દેવ થાય છે. જેટલો બધો શુભ રાગ થઈ જાય છે ભાવલિંગી મુનિરાજને, છઠ્ઠા સાતમા ગુણ સ્થાને વિતરાગતા હોવા છતાં, કે 33 આગળ સુધીનું મોટું જંકશન થઈ જાય દેવલોકનો, 33 આગળ સુધી પાંચમા ગુણ સ્થાન ન આવી શકે, છઠ્ઠ થી પાછા ફેરે ચોથે આવ્યા, પાંચમામાં નહીં આવી શકે. મહાન આચાર્ય હોય છે, પૂર્વ ભમય મહાન આચાર્ય હોય, સર્વસિદ્ધિના દેવ થાય, તીર્થંકરો સર્વસિદ્ધિમાં આવ્યા છે, નથી આવ્યા છે. ઋષભદેવ ભગવાન સર્વસિદ્ધિમાંથી આવ્યા છે, પહેલા તીર્થંકર હતા, મનુષ્ય પણ થયા આદિનાથ ભગવાન, સર્વસિદ્ધિમાંથી નીચે આવ્યા છે. 33 આગળનું આયુષ ત્યાં બધાને ભોગવવું પડે, નિશ્ચિત આયુષ છે ત્યાં. 33 આગળ સુધી પાંચમું ગુણ સ્થાન ના આવે, ચોથામાં ને ચોથા મારી સુગાનીજી તો લખે છે, 33 આગળ સુધી જવું પડે. મને તો એ વાત સાંભળીને મારું માથું ભારે થઈ ગયું કે આપણું કામ નહીં 33 આગળ સુધી ત્યાં જવાનું. સમય દ્રષ્ટિને એટલો બધો ઊંચી કોટીનો રાગ નથી હોતો. એમાં તો બીજા બે કસાય છે, એક અનંતાનું મંદિરનો જ ગયો છે, એટલે વૈમાનિક દેવમાં જાય. શું કહે છે કે એવી શક્તિ, એવું સામર્થ્ય શુદ્ધ સ્વરૂપના અનુભવનું છે અથવા રાગાદી અશુદ્ધપણું છીટું છે તેનું છે? તો આપણે ચોખવટ કરીએ છીએ કે અનંતાનો મંદિરનો રાગ છૂટ્યો છે, કહેતા જ નથી. રાજમલજી તો એમ જ કે છે કે ભાઈ વાગ એટલે એને રાગ છૂટ્યો, સમ્યક દ્રષ્ટિને રાગ છૂટી ગયો છે. તો એ વાત એટલા માટે સાચી છે કે જે બાકીનો રાગ રહ્યો અનંતાનો મંદિર સિવાયનો, એમાં પણ પોતાપણાનો અનુભવ નથી, માટે એ રાગ એનો નથી. ઘટતો પણ જાય છે, પણ એ રાગમાં પોતાપણું નથી, સ્વામિત્વ નથી, રાગથી ભિન્ન પડીને વર્તે છે. એક ન્યાય રાગના જ્ઞાતા છે, માટે રાગ છૂટ્યો. જેમ તમે મકાન વેચી નાખ્યું, દસ્તાવેજ ઉપર સહી કરી દીધી, પેમેન્ટ મેળવી લીધું, ફક્ત તમારી સગવડ ખાતર તમે અમુક ટાઈમ માટે રોકા રહેવાના છો, સામા માણસને કાંઈ ઉતાવળ નથી, બહુ સારું. કેટલું તમારે હમણાં ખાલી નહીં કરીએ, બોલો, કાંઈ વાંધો નહીં, તમે રહ્યો એમાં કાંઈ વાંધો નથી અમને, અમારે કાંઈ ઉતાવળ નથી. તો કેમ નહીં, અમારે બંગલો બંધાતા 6 મહિના લાગે એવું છે, બીજો 6 મહિના પછી ખાલી. કાંઈ વાંધો નહીં, 6 મહિના રહ્યો, બોલો, 8 મહિના રહ્યો, 2 મહિના મોડું થાય તો વાંધો નહીં. પછી બંગલામાં પેલા રહેતો તો એમ રહ્યા, પેલા જે મમત્વ ભાવથી રહેતો તો એ રે, ભૂલથી ખીલો મારતા ક્યાંક ગાબડું પડી ગયું હોય તો એને એમ લાગે ખરાબ દેખાશે, અને આપણે 6 મહિના વાપરવા આપ્યું એમાં તોડફોડ કરી નાખે, તો રિપેરિંગ પણ સરસ કરાવી દે. પણ પેલા પોતાનો હતો ને રિપેર કરાવતો, તો એ ભાવથી રિપેર કરાવે, હે રિપેર કરાવે તો એનો ભાવ ફરી ગયો છે કે નહીં, તો પછી એની મકાનનો રાગ છે એમ કહેવાય કે ન કહેવાય? એ મકાનનો રાગ એને છૂટી ગયો છે. શું કહેવાય? એ મકાનનો રાગ છૂટી
ગયો છે.
કઈ લોલુપતા નથી, પારકું થઈ ગયું, એ પારકું થઈ ગયું, પોતાનું એ પોતાનું ને પારકું એ પારકું. એટલે તો કાલે પૂછ્યું હતું કે ઘરે આવ્યા પછી કેમ થયું, વીસ દિવસ ત્યાં રહ્યા અને પછી ઘરે આવ્યા, આ બધા પોતાના છે, આ ઘર મારું, આ બધા પોતાના છે, કેવો અનુભવ થાય છે. એનું એ સામર્થ્ય છે તો કે એનું ફળ શું, એ સામર્થ્યનું ફળ શું, સામર્થ્ય કેવું કામ કરે છે, સામર્થ્ય કેવું, સામર્થ્ય કેવું કે યત કહ અપી કર્મ ભંજાન અપી કર્મ ભી ન બધ્યતે. એ સામર્થ્ય એવું છે કે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ પૂર્વે જે બાંધા છે જ્ઞાનાવરણ આદિ કર્મ 8 પ્રકારના, તેના ઉદયથી થઈ છે, પ્રાપ્ત થઈ છે અનેક પ્રકારની સામગ્રી, શરીર મન વચન ઇન્દ્રિય સુખ અને દુઃખ, અનુકૂળતા અને પ્રતિકૂળતા, સુખ એટલે દુઃખ એટલે અનુકૂળતા અને પ્રતિકૂળતા, પૂર્વે જે કર્મ જ્ઞાનાવરણ આદિ 8 કર્મ બાંધ્યા છે એના ઉદયથી શરીર મન વચન ઇન્દ્રિય અનુકૂળતા પ્રતિકૂળતા સુખ દુઃખની અનેક પ્રકારની સામગ્રી છે, થઈ છે. તેને જો કે ભોગવે છે એ સામગ્રીમાં પ્રવૃત્તિ પણ એની છે, તો પણ નાના વર્ણાદિથી બંધાતો નથી. આ સામર્થ્ય એવું છે એમ કે છે. પક્ષપાત કર્યો, કર્મો એ પક્ષપાત કર્યો કે ભગવાને પક્ષપાત કર્યો કે નહીં, પરિણમનમાં ફરક છે એમ કેવું છે. શું જેમ એ વેચેલા મકાનમાં રહેતો હોવા છતાં પરિણમનમાં ફરક છે, એના કરતા બીજો ના કરો. લગ્નમાં આપણે ગાડી વાપરવા લઈ આવી સંબંધીઓને, ભાઈ બે પાંચ સંબંધી કે ભાઈ તમારી ગાડીઓ મોટું જ લીધો, મહેમાન હેમાન છે, જરૂર પડશે. ભલે પેલા ઘરે એક બે ગાડી હોય, આ ડઝનબંધ ગાડી પડી હોય લગ્ન વખતે, તેને એમ લાગે હું બાર ગાડીનો ધણી થઈ ગયો છું. હા, કાંઈ લાગે ખરું પોતા પણ ગાડીનો લઈ આવ્યો હોય, ગાડીનો પહેરે કરીને અરીસામાં જોવે કેવું લાગે છે, બીજાને કેવો લાગશે, મને કેવો લાગે છે, બધું વિચાર કરે. પણ એ દાગીનામાં પોતાપણું આવે નહીં. વગર વિકલ્પે ભાનમાં રહીએ છીએ કે પાંચ દી પછી આ ચીજ હાથવીને હેમ ખેમ આમાને પહોંચાડી દેવાની છે. બીજાને એમ લાગે કે એનો દાગીનો પોતાનો ભર્યો છે. એને ખબર છે કે બીજા આમ બીજા આમ અનુમાન કરશે, પણ તો એને પોતા પણ ન આવે, ન આવે તે ન જ આવે, ભાન થઈ ગયું. એમ કર્મનો ઉદય એ પરમાણુનો ઉદય છે, મારા આત્મામાં એનાથી કાંઈ આવતું નથી ને એનાથી કાંઈ જતું નથી. એવો જે સ્પષ્ટ અનુભવ એને પોતાપણાનો રાગ ઉત્પન્ન ન થવા દે, પોતાપણાનો રાગ ઉત્પન્ન ન થવા દે. એ કુટુંબની અંદર એવું હોય કે ભાઈ બે ત્રણ વહુરો હોય, દેરાની જેઠાની એક બે નણંદ હોય, લગભગ બે પાંચ વર્ષની ઉંમરનો આત્રો હોય બધાની વચ્ચે, કાંઈ તો એકબીજાને કપડાં પહેરવાની છૂટો પ્રસંગે વગર પ્રસંગે બહાર જવા આવવામાં. પણ એને પોતાના જે કપડાં હોય અને તમારા હું આજે તમારા સાડી પહેરી જાઉં છું એમ કે કેટલો ફેર, ઘરમાં ઘરમાં હોય પણ એક જ તિજોરીમાંથી ખરીદીને લાવ્યા છે, પણ આ આને માટે ને આ આને માટે જોયો તો ખરા કેવું પોતાપણું પારકાપણું પરિણમનમાં કામ કેવું કરે છે. અનુભવને તપાસવાનો છે એમ જ્ઞાનીને ઓળખવા માટે એનો અનુભવ જોવો પડે છે. એને પોતાપણું કેટલું છે અને પારખાપણું કેટલું છે, બસ પૂર્વે બાંધા છે નાના વરણાદી કર્મ તેના ઉદયથી થઈ છે અનેક પ્રકારની સામગ્રી, તેને જો કે ભોગવે છે તો પણ નાના વર્ણાદિથી બંધાતો નથી, પોતાપણું થતું નથી એટલે બંધન નથી. પોતાપણાથી રોકાઈ જવું પડે છે, પોતાપણું નથી એટલે રોકાતો નથી, રોકાતો નથી એટલે બંધાતો નથી, છૂટો ને છૂટો. એક દ્રષ્ટાંત બીજી પ્રકારનો અહીંયા આપ્યો છે કે જેવી રીતે કોઈ વૈદ પ્રત્યક્ષપણે વિષ ખાય છે તો પણ મરતો નથી, બાટલી ઉપર લીખ્યું એ પોઈઝન, અને પોતે ખાય. સમજીને ખાય છે કે આ રોગ થયો છે, એના ઉપર આ દવા ખાવી જોઈએ. આ ઝેરી દવા છે, પણ અંદર જે રોગનું ઝેર ઉત્પન્ન થયું છે એ ઝેર ઝેરને મારે. માટે આ ઝેર અહીંયા ઉત્પન્ન થયું છે એને મારવા માટે ઝેર લેવું પડે. એમ થોડો ઘણો જે બાકીનો રાગ રહ્યો છે એને કાઢવા માટે રાગ આવે છે, થોડો ઠીક વધારવા માટે નહીં પણ એને કાઢવા માટે આવે છે. એવું છે, જેમ કે અફીણ છે, અફીણ નો બંધાણી છે. ઘણા વર્ષ અફીણ ખાતું હોય અને એકદમ જો અફીણ ખાતો બંધ થાય ને તો મરી જાય. શું થાય? નાળો તૂટે ને મરી જાય. એને એ અફીણ છોડવા માટે અફીણ ખાવું પડે. શું અફીણ ઝેર છે? અફીણ શું છે? ઝેર જ છે, બીજું કઈ નથી. અને ઝેર ખાતા ખાતા એનું શરીર એવું ટોક્સિકેટેડ થઈ જાય છે. શું ખૂબ ટોક્સિકેશન થઈ ગયેલું શરીર હોય એને તમે એક સાથે જો બંધ કરી દો ઝેર આપો, માણસ મરી જાય. હાથ તો ખેંચાય ને મરી જાય, જીવે જ નહીં. એને એને ઘટાડવું પડે. તો પછી અફીણ ખાય છે ને ઓ લોકો, અફીણ અમે છોડે છે તો કે ના, ઓ લોકો ખાય છે તો કે ના છોડે છે, તમને ખબર નથી. છોડવા માટે ખાય છે. ઠીક, એવી રીતે છે. પોતે પુરુષાર્થ કરે છે અને હઠ નહીં કરવા માટે રાગ પણ થોડો કરે છે. એક સમયમાં વિતરાગ થવાતું હોય, પૂર્ણ વિતરાગ થવાતું હોય તો જ્ઞાનીને બીજો સમય જોતો નથી, છતાં પણ જોવે છે કે અનંતકાળનું આ ઝેર ખાધું છે એ આજને આજ મૂકવા જઈશ, નહીં મૂકાય. અને હઠ કરવા જઈશ તો પરિણામ ઉલટા ને બગડી જશે, પડી જશે, પોતાના પરિણામ બગડી જશે, નુકસાન થઈ જશે. ઘણા એવા દાખલા છે. સ્પીડમાં, ફૂલ સ્પીડમાં ગાડી ચાલતી હોય 125 કિલોમીટર અને સીધી બ્રેક મારે દે, મોટી ખાય છે, એક્સિડન્ટ થાય. પણ ધીરી પાડતી જીવી પડે, પછી બ્રેક મરાય. મેં કાં તો 2-3 કટકે બ્રેક મારવી દે. જો 2-3 કટકે બ્રેક ન મારે તો ગાડી બધું દેખાવા માંડે. ચકની ટ્રક ઊંધી પડે છે કે નહીં? સીધી પૈડા ઉપર મથાળો નીચે, એનું કારણ એ છે સ્પીડમાં બ્રેક મારો એટલે એમ જ થાય. કા તમે હમારે ભટકાઈને એને મારો ને એક્સિડન્ટ કરો ને, કા તમે પોતે એક્સિડન્ટ માં આવો એને બચાવવા જતા. એક્સિડન્ટ નિશ્ચિત છે. ફેરફુદડી ફરતો હોય અને ખબર પડે કે ઊંધા ચક્કર ફરું છું, મારે આમ હવળા ચક્કર ફરવાની જરૂર છે. એ વખતે જો હવળું ચક્કર લેવા જાય તો પડી જાય અને એક વાર ઉભું રહેવું પડે, પછી હવળા ચક્કર શરૂ કરવા પડે. આ સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. એમ કોઈ પણ જીવને પૂર્ણ વિતરાગ થવું હોય ત્યારે એને રાગ ક્રમશઃ છોડવો પડે છે. પેલા અનંતાનુબંધી ન છોડે, પછી પ્રત્યાખ્યાન વર્ણિ ન છોડે, પછી અપ્રત્યાખ્યાન વર્ણિ ન છોડે, પછી સંગલ. ચાર ચોકડી છે રોજમાન માયા લોભની, એ ચારે ચોકડી ક્રમથી છૂટે. એકદમ કોઈ હાથ કરવા જાય તો ઉતાણો વધી જાય, નુકસાન કરે.
અભિપ્રાય પૂરા 100% કરેક્ટ હોના ઉસમે ફેરફાર નહીં હોતા, પર જો નહીં હોતા તો ઉસકા ક્યા કરે.
જો મોક્ષો યથાર્થ સમજવાલા હૈ તો ક્રમ સે ચલેગા, तो उनको तो मालूम है कि स्टेज बाय स्टेज आगे जाना है, तो उनको तो कोई असमाधान होने का सवाल नहीं। और समाधान तो किसको है, तो जो कैसे आगे बढ़ना उसके जो सिस्टम है, पद्धति है, उसको नहीं जानता है। उसको जो पद्धति को जानता है उनको तो वो बात है नहीं, वो तो बराबर अपने रास्ते में चलता है।
अभिप्राय भी का घड़ा जो घड़ना होता है,
अभिप्राय अभिप्राय के स्थान में है, परिणमन परिणमन के स्थान में है। अभिप्राय और परिणमन सदृश भी होता है और विसदृश भी होता है, समान भी होता है और असमान भी होता है, दोनों बनता है। असमान होता है उसका खेद होता है, निषेध होता है, बस अनुमोदन नहीं होता है उसका। परिस्थिति है
ये तो वैसे जैसे आपने परिणाम का और अभिप्राय का जो कॉम्बिनेशन नहीं बताया, अभिप्राय के विषय का मैं बात कर पूछ रहा था कि अभिप्राय का जो विषय है उसमें 100% घड़कर एक बार में होता है कि उसका क्रमशः घड़कर होता है।
कुछ अभिप्राय में एक साथ होता है, कुछ में क्रमशः होता है, अनेक प्रकार के अभिप्राय हैं, दोनों बात उसमें बनती है।
किस तरीके से?
जैसे भावभाषण पूर्वक जो अभिप्राय बदलता है उसमें जैसे जैसे प्रयोग किया करता जाता है वैसे वैसे भावभाषण आने लगता है। तो भावभाषण पूर्वक जितने अभिप्राय पलटते हैं उसमें ऐसा होता है, और पूर्णता के लक्ष्य में एक साथ होता है। अभिप्राय अनेक तरह के हैं, कोई एकदम एक साथ भी होता है और कोई थोड़े थोड़े होकर के भी फिर पक्का होता है अभिप्राय, ऐसा भी होता है। वो उससे थोड़ा अधिक सूक्ष्म है। જેવી રીતે કોઈ વૈદ પ્રત્યક્ષપણે વિષ ખાય છે તો પણ મરતો નથી, મરતો તો નથી પણ એનાથી ગુણ જાણે છે, લાભ થાય છે એને, એ ઝેરી દવા ખાવાથી એને લાભ થાય છે, નુકસાન તો થતું નથી પણ રોગ મટાડે છે, એટલે એને ગુણ થાય છે દવાનો, અને તેથી તે અનેક યત્ન જાણે છે અને અનેક પ્રકારે એ દવાનો ઝેરનો ઉપયોગ કરે છે। આજે પણ સર્પના ઝેરમાંથી દવાઓ ઘણી બને છે, આયુર્વેદિક દવાઓ બને છે, હોમિયોપેથિક દવાઓ બને છે અને એલોપેથિક દવાઓ બને છે, સર્પના ઝેરમાંથી બનાવવા બને છે। રસી તો આપે જ છે ને, વેક્સિનેશન રસી તો આપે જ છે, શું છે એ તો ફોરેન એલિમેન્ટ જ છે, રસી છે, શરીરનું તત્વ થોડું છે, ઝેરનું મારણ જે થિયરી છે ત્યાં। તેથી અનેક યત્ન જાણે છે એટલે એના અનેક પ્રકારના પ્રયોગ જાણે છે, તેના વડે વિષની પ્રાણઘાતક શક્તિ દૂર કરી દીધી છે, ઝેર પ્રાણ લઈ લે એવી શક્તિ નથી, એને ઝેર પણ એવું ન હોય, કાળકૂટ ઝેર ન ખાય, એને પણ અમુક બનાવટ કરે ને દવામાં એનો એની પ્રેપરેશન હોય છે પછી ખાય છે, એટલે એની પ્રાણઘાતક શક્તિ પ્રાણનો હવે હારે એને, છતાં એ જ વિષ સમજ્યા વગર અન્ય જીવ ખાય તો તત્કાળ મરે, ગમે ગમે એ દવા ખાઈ લે તો મરી જાય, એમ તો પોઈઝન છે ને દવા, પણ ડૉક્ટરને પ્રિસ્ક્રાઇબ કરે કે તમારે આ દવા ખાવાની તો એને હવે મરશે નહીં, એના પ્રાણ નહીં જાય। તે જ વિષ અન્ય જીવ ખાય તો તત્કાળ મરે, પણ કોઈ નાનીની નકલ કરવા જાય તો પાછું મરી જાય। એવું ચક્રવર્તીને આટલું મોટું રાજ સંપત્તિ રાણીઓ મૂકી દીધું, આપણે તો એટલું છે નહીં, એને સમ્યક દર્શન હોવાથી મમત્વ નથી, અને તારે ગોરડીનું પણ મમત્વ, ફાટેલી ગોરડીનું પણ મમત્વ ઘણું છે, એનું શું વાત, તો મમત્વની છે ચક્રવર્તી ને 96,000 રાણીઓ હોય, મારે તો એક જ છે. કે એ છૂટે છે ને તું મંડાઈ છો, કેટલો ફેર છે? એ સમયે સમયે છૂટે છે ને તું મંડાઈ છો. તેજ વિષ અન્ય જીવ ખાય તો તત્કાળ મરે, તેનાથી વૈદ ન મરે. એનાથી વૈદ ન મરે. આવું જાણપણાનું સામર્થ છે, આ જ્ઞાન નું સામર્થ છે. એ જ દ્રષ્ટાંત આપ્યું. બીજું દ્રષ્ટાંત આપે છે, અથવા કોઈ શુદ્ર મદિરા પીએ છે, શુદ્ર લોકો દારૂ પીએ, દ્રષ્ટાંત શુદ્ર નું એટલા માટે આપ્યું, ખ્યાલ માણસો તો ન પીએ એમ. કે કોઈ શુદ્ર મદિરા પીએ છે પણ બહુ ટેન્શન હોય તો ન ચડે. મદિરા પીવામાં જરાય રુચિ નથી, એવું ટેન્શન છે. કે મદિરા પીવામાં ચડે ક્યારે? ટેસ્ટ પીએ ત્યારે. બહુ ચિંતામાં ઘેરાયેલો હોય એને હું પીધું એ ખબર નહીં, પાણી પીધું દારૂ પીધું એ ખબર નહીં, ચડે નહીં એને. મદિરા પીવામાં રુચિ નથી એવો ક્ષુદ્ર જીવ મતવાળો થતો નથી, એટલે એને કેમ ચડતું નથી. જેવું હતો તેવો લે છે, મને કઈ અસર જ ન આવે. આ લોકો તમાકુ નથી ખાતા, પાનમાં તમાકુ ખાય છે ને શ્રદ્ધા, એને કઈ અસર ન થાય. ન ખાતો એને કે પાંદડી આવી ગયો, પાન વાળાનો હાથ અડી ગયો ને તમાકુ વાળા, લઈ નાખવા પડે એનું પાન બનાવ્યા પછી એને હાથ લઈ નાખવા પડે. નિંત્ર એને જરાક એની અસર આવી ગયો એક પાંદડી, આ બધું ફરવા માંડે. જો થોડોક રસ નીચે ઉતરો એને બધું ખર ચકર ચકર થવા માંડે, ફેર ચડે. મારે એક વાર એવું થયું તો 19-20 વર્ષની ઉંમરે અહીંયા મુંબઈમાં હતો શરૂઆતમાં. મારા કાકા હતા, એ નાના કાકા નહોતું બતાવ્યું તમને આ વખતે કાટકોપરમાં, એ અત્યારે નથી ખાતા પણ હજી દાંત તો એવા જ ખરાબ છે. એ મોટે પછી તમાકુ વાળું પાન ખાય, રાત્રે ત્યાં ચાલીમાં રહેવાનું તો 10 વાગે પાણી આવે, બધા ઘાટી બધાને પાણી ભરે ને, એક રૂમ હોય એટલે પાણી પાણી બધું થઈ ગયું હોય પછી તો સાફ કરી નાખે. પણ હવે બેહવાની જગ્યા હોય તો ને 10 વાગે તો કાલ ને આપણે પાન ખાવા જઈએ, કે ઉતર્યું પાન ખાવા. નવ બજાર નાખી ભાઈઓ બેસતો થઈ બેસતો હશે એને ખાસ પાન ખાવા જવાનો. પંડિતજી પાન બનાવવા આપના કે તમારું વાળું, હે તમે ગોળદેવ પાસે તમારા વાળા બીજી ગયેલી મને, તમે તમારા વાળા બીજી ગયેલી એક બે ત્રણ ગયેલી છે ને, તમારા વાળા બદલી ગયેલી પાંદડી આવી ગયો ગમે એમ. જો એક ઘોટડો રસ નો ઉતરો પાન નો કાકા હતો, મને બધું ફરતું ફરતું લાગે છે. હું આ બધા માળા ફરે છે કેમ કીધું, એમ 4-5 પાન નો બધા માળા માળા વાળા જ બીજી છે બધા, હું આ બધા માળા ફરે છે. રાતે 10 વાગે આપડે થોડી વાર પાતી નોર્મલ થઈ જાય પછી જઈએ, હાલવું નહીં તમને હાલવું નથી. એ વખતે બધી કામો ત્યાં હાલતી હતી. મુનિરાજ હોય મજબૂત હોય, કોઈ એના ઉપર ઉત્સર્ગ કરે, પોતાની જાતે તો કઈ દારૂ પીએ નહીં તો સારું નથી, પણ કોઈ ઉત્સર્ગ કરે, એવું દારૂ કે એવો કેફી પદાર્થ એને પીવડાવી દે, એમ ના ચડે. કેમ કે એને પીવામાં રુચિ નથી. એ વખતે પુરુષાર્થમાં લાગેલા રહીએ, એને ચડે નહીં. જુઓ, મદ્ય તો એવો પદાર્થ છે કે જો અન્ય કોઈ પીએ તો તત્કાળ મતવાળો થાય, એને તરત અસર થાય. પણ જે કોઈ મતવાળો નથી થતો તે અરુચિ પરિણામનો ગુણ જાણે, તે અમરુચિ પરિણામનો ગુણ જાણો કે અરુચિપૂર્વક લેવાય તો એનો અસર આવતી નથી. તેવી રીતે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ અનેક પ્રકારની સામગ્રીને ભોગવે છે, સુખ દુઃખને જાણે છે, અનુકૂળતા પ્રતિકૂળતા એ પણ નહીં ભાવે, આ ભાવ છે, અનુકૂળતા પ્રતિકૂળતા સુખ દુઃખને જાણે છે, પરંતુ જ્ઞાનમાં શુદ્ધ સ્વરૂપ આત્માને અનુભવે છે. શું કીધું? બે જાતના શબ્દો વાપર્યા છે જ્ઞાન માટે. સુખ દુઃખ ને જાણે છે અને અનુભવે છે આત્માને, સુખ દુઃખ નો અનુભવ નથી કરતા, અનુભવ કરે છે જ્ઞાનમાં તો શુદ્ધ સ્વરૂપ નો અનુભવ કરે છે, શુદ્ધ સ્વરૂપ આત્માને અનુભવે છે, સામગ્રી નો અનુભવ કરતા નથી. તેના વડે અનુભવ કાળે, એવું જુઓ બહુ સરસ વાત કરી છે, તેના વડે એટલે અનુભવ વડે એવું અનુભવે છે કે આ જો હું પરિણામ બતાવે છે, સમ્યક દ્રષ્ટિનું રાગમલજી ખોલી છે એમણે વાતને, આચાર્ય દેવના ખોળસ ઉપરથી ખોલી છે વાતને. અનુભવ વડે એવો અનુભવે છે કે આવી સામગ્રી કર્મનું સ્વરૂપ છે, આ કર્મનો પ્રસંગ છે, કર્મનો ઉદય છે અને કર્મનું સ્વરૂપ છે, મારા આત્માનો આત્મ પ્રસંગ નથી, આ કર્મનો પ્રસંગ છે, આત્મ પ્રસંગ નથી. જીવને દુઃખમય છે આકુરતાનું કારણ છે, એ સામગ્રીનો ભોગવટો એ આકુરતાનું કારણ છે. અનુકૂળતા હોય તો એ તો દુઃખમય છે, પ્રતિકૂળતાની વાત નથી, અનુકૂળ તો નહીં, પર પદાર્થ ઉપરના પરિણામ જ દુઃખને ઉત્પન્ન કરનારા છે નિયમથી. જીવને દુઃખમય છે, જીવનું સ્વરૂપ સુખમય છે, સામે એમ લઈ લેવું, એટલે એ પરિણામો છે જીવનું સ્વરૂપ નથી, જીવનું સ્વરૂપ તો સુખમય છે અને આ પરિણામો દુઃખમય છે. જીવનું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ એવું નથી, સ્વરૂપ નથી તો પછી પરિણામમાં છે તો કઈક ઉપાધિ છે, દુઃખ છે એટલે ઉપાધિ છે, અને જીવનું સ્વરૂપ નિરુપાધિ છે. જીવનું સ્વરૂપ નિરુપાધિ છે એટલું જ નહીં, જીવનું સ્વરૂપ નિર્લેપ છે. જે રાગનો અંશ ઉત્પન્ન થયો એનાથી જીવનું સ્વરૂપ લેપાયમાન થતું નથી, એ તો અસંગ તત્વ એમને ભિન્ન ભિન્ન દ્રિય છે, એ પોતાના સ્વરૂપને જુએ છે. હું તો ભિન્ન છું, હું તો મારામાં કાંઈ આવતું આવતું જતું કાંઈ થતું નથી, આમાં હું એમને એમ રહી રહી જાઉં છું. આ બધું નાટક બહાર ચાલે છે, હું જોનારો એમને રહી જાઉં છું. એટલે ઉપાધિ જાણે છે, ઉપાધિનો પણ જ્ઞાતા છે, પોતે ઉપાધિનો પણ જ્ઞાતા છે. આવું જાણે છે તે જીવને જ્ઞાનાવરણ આદિ કર્મનો બંધ થતો નથી, શુદ્ધ સ્વરૂપને અનુભવે છે, ઉપાધિને કર્મનો પ્રસંગ જાણીને ભિન્ન રહે છે, તે જીવને જ્ઞાનાવરણ આદિ કર્મનો બંધ થતો નથી, પારકી ચીજ વાપરે અને પોતાપણાનો બંધ થતો નથી, એ પ્રકારનો બંધ ભાવ ઉત્પન્ન થતો નથી. એટલી સામગ્રી બધી પારકી છે, અમુક કાળ માટે સંયોગ થયો છે, પાછો વિયોગ થવાનો છે. જેમ પારકી ચીજ પાછી દેવાની છે એના જેવું છે, જેમ પારકી લાવેલી ચીજ પાછી દેવાની છે એમ બધા સંયોગ નું એવું છે. અને એ જ્ઞાને બરાબર જાણે છે એટલે એને પારકામાં પોતાપણાનો રસ આવવાનો કોઈ પ્રસંગ નથી. આવું જાણે છે તે જીવને જ્ઞાનાવરણ આદિ કર્મનો બંધ થતો નથી. સામગ્રી તો એવી છે કે મિથ્યા દ્રષ્ટિને ભોગવતા માત્ર કર્મ બંધ થાય છે. એક પ્રસંગમાં મિથ્યા દ્રષ્ટિ હોય તો બંધાય, એક પ્રસંગમાં સમ્યક દ્રષ્ટિ હોય તો છૂટે, બંધાય તો નહીં પણ છૂટે. જો પ્રસંગ કર્મ બંધ નું કારણ હોય, બાહ્ય પ્રસંગ કર્મ બંધ નું કારણ હોય તો બંનેને સરખો ફળ આવવું જોઈતું હતું, પણ ઉલટું છૂટો આવે છે, એક બંધાય છે અને એક છૂટે છે. એમ કેમ, એવો પક્ષપાત શા માટે કે નહીં? પક્ષપાત નથી, વસ્તુ સ્થિતિ છે, આ તો પરિણામે બંધ છે. જેવા પરિણામ એવું ફળ, જેવા પરિણામ એવું ફળ, બાહ્ય ક્રિયા એવું ફળ નહીં. ધર્મ સાધનમાં પણ એવું છે, બાહ્ય ધર્મ સાધન જ્ઞાની ને અજ્ઞાની સરખા કરે. મંદિરમાં ભક્તિ હોય, જીન મંદિરમાં જ્ઞાની પણ ભક્તિ કરે અને અજ્ઞાની પણ ભક્તિ કરે, બે નું ફળ સરખું છે. બેનું ફળ સરખું નથી. જ્ઞાની ને ભગવાન ની વિતરાકતા જોઈને ભક્તિ આવે છે. અજ્ઞાની ઓગે ઓગે રાગ થાય છે અને ભક્તિ આવે છે. જ્ઞાનીને એ ભક્તિ થી નિર્મળતા વધે છે, અજ્ઞાનીને નિર્મળતા વધતી નથી. ભક્તિ તો ભક્તિ છે. એટલે બાહ્ય ધર્મ સાધન અંતરંગ સાધનના હેતુથી છે. જેને અંતરંગ સાધન બરાબર છે તો એને બાહ્ય સાધન એ અંતરંગ સાધનનું નિમિત્ત છે, એના બહાને એને અંતર સાધન ચાલે છે. એનો દ્રષ્ટાંત બહુ સારો સમયસાર ટીકા પોતે છે. સમયસાર ની ટીકા કરનારા અમૃતચંદ્રાચાર્ય કહે છે કે આ શાસ્ત્ર ની આ પરમાગમ ની ટીકા કરતા મારી અનાદિથી ચાલી આવતી કલ્માશિત પરિણતિ નો નાશ થાય. બહુ ખીલતા રાગ કરતા કરતો તમે કહો મારો રાગ મટે, મારી આત્મવિશુદ્ધિ થાવ, એવું લીધું છે. મારા પરિણતિ મારા પરિણામ ની આત્મા ની વિશુદ્ધિ થાવ. રાગ થી વિશુદ્ધિ કેમ થાય? તો કે નહીં, રાગ તો ઘણો અલ્પ છે, પણ એ બાના નીચે ટીકાના બાના નીચે બીજા હેઠળ એ અંતરંગમાં શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ની નિર્મળતા કરે છે. એની અંતરંગ પરિણતિ બીજી ચાલે છે. બારમાં તને રાગ દેખાય છે, પ્રવૃત્તિ દેખાય છે ટીકાને, અંદર આત્મા બીજું કામ કરે છે. એટલે શાસ્ત્રો લખતા લખતા કે શાસ્ત્રોની ટીકા લખતા લખતા પણ એ આત્માને નિર્મળ કરે છે. એમણે પોતે લીધું છે પોતાના માટે. પોતે જ પોતાના માટે એ વાત લખી છે. આરાધના સ્વરૂપ ની ચાલુ જ છે, દ્રષ્ટિ જ્ઞાન ચારિત્ર સદા જ્ઞાન ચારિત્ર પુરુષાર્થ બધું બરાબર સમય પણ એ કામ કરે છે. આવું સાધન છે, જુદું સાધન છે, આ તો એ સાધન અંદરમાં ન હોય અને એકલું બાહ્ય સાધન હોય તો એને જળ ક્રિયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે?
જળ ક્રિયા.
અને જળ ક્રિયા એવું નામ આપવામાં આવે છે. અને અંતરંગ સાધન હોય તો એને જળ ક્રિયા નથી કહેતું, કેમ કે અંદર ચેતન કામ કરે છે, ચેતનવંત છે, જળ ક્રિયા નથી. ક્રિયા તો એક સરખી દેખાય, એક ને જળ ક્રિયા છે ને એક ને જળ ક્રિયા નથી. બોલ આવું છે. પેન્સિલ એ વિષયમાં બહુ સ્પષ્ટતા કરી છે. હમણાં મારે ત્યાં ચાલે છે ને સદગુરુનો અનુભૂતિ દર્શન, એમાં એ સાધન તો જુદું જ છે. પૂજા કર, ભક્તિ કર, શાસ્ત્ર વાંચન કર, આ બધા બાહ્ય સાધનો છે. સાધન તો જુદું જ છે, એમ કરીને લખે છે. તો શું જુદું છે? સાધન છે તને આત્મભાવના છે, મુમુક્ષુને માટે લીધી છે. આવા છે નાની ને તો દર્શન જ્ઞાન ચારિત્ર ની પરિણતિ ને પુરુષાર્થ ની પરિણતિ છે. મુમુક્ષુ ને શું સાધન? આત્મભાવના પૂર્વક તને પ્રયોજનની પકડ છે અને આત્મભાવના ને પ્રયોજનની વારંવાર પકડ થી, વારંવાર ભાવનાથી તારી પરિણતિ થઈ છે. તો એ પરિણતિ તને સાધન છે, એમ કીધું છે. પરિણતિ નું બોલીએ છે ને, પરિણતિ તને સાધન છે. સાધન તો જુદો જ છે અંદર માં, કે આ બારંબાર નું સાધન તો સાધન નથી. સારી લાઈન દોરી આપીશ. જિજ્ઞાસા અને ભાવના એક અર્થ છે. શું કહે છે? સામગ્રી તો એવી છે કે મિથ્યા દ્રષ્ટિને ભોગવતા માત્ર કર્મબંધ થાય છે. જે જીવને કર્મબંધ થતો નથી, જે જ્ઞાની જીવને કર્મબંધ થતો નથી, તે તેમના જ્ઞાનનું સામર્થ્ય છે, તેમના સ્વરૂપ અનુભવનું સામર્થ્ય છે, એમ જાણવું. અથવા સમ્યક દ્રષ્ટિ જીવ અનેક પ્રકારના કર્મના ઉદયના ફળને ભોગવે છે, એને પણ કર્મફળ ભોગવવા તો પડે. પૂર્વે અજ્ઞાન ભાવે બાંધ્યા છે. સમ્યજ્ઞાન ને ધર્મ પ્રગટ થાય એટલે ફળ ભોગવવા ન પડે એવું કઈ નથી. એને પણ અસત આવે, માંદગી આવે, ઉપસર્ગ આવે, અનેક પ્રકાર એને આવે, એને ફળ ભોગવવા પડે. પરંતુ અભ્યંતર શુદ્ધ સ્વરૂપને અનુભવે છે, કર્મના ફળના ભોગવતાને અનુભવતા મારે કઈ લેવા દેવા નથી. પૂર્વે કરેલા કર્મનું ફળ આવ્યું છે, એ ઉદય કર્મનો ઉદય કર્મમાં આવ્યો છે, મારા આત્મામાં ક્યાં આવ્યો છે? કર્મનો ઉદય ભિન્ન છે, મારો આત્મા ભિન્ન છે. ઉદયનો પ્રવેશ આત્મામાં નથી, આત્મા ઉદયમાં પ્રવેશતો નથી. તો ઉદય કર્મનો એને પણ ઉદય ફળ ભોગવવા પડે છે, તો કે ખરેખર શુદ્ધ સ્વરૂપ ને અનુભવે છે, કર્મના ફળને ભોગવતો નથી. એટલે સમ્યક દ્રષ્ટિ પૂર્વે કરેલા કર્મના ફળને ભોગવવા પડશે એનો ભય પામતા એનો ભય નથી. એને તો વળી દીવાને એમ થાય કે જ્ઞાન તો થયું પણ કર્મના ફળ તો ભોગવવા જ પડશે ને, તો કે ભીંડ ભર્યો એને શું લેવા દેવા, ઉદયમાં પોતે પોતામાં ગાઓ. સમ્યક દ્રષ્ટિ જીવ નાના પ્રકારના કર્મના ઉદય ફળ ભોગવે છે ત્યારે પણ તે વખતે અભ્યંતર શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. તેથી કર્મના ઉદય ફળમાં રટી ઉપજતી નથી અથવા હરકશોક ઉપજતો નથી. કર્મનો જે પ્રકારનો ઉદય છે એ પ્રકારને જાણે છે, જે પ્રકાર હોય તે પ્રકારને જાણે છે. પ્રકાર બે છે, એક શુભનો અને એક અશુભનો. અશુભ વખતે અશુભનો ઉદય છે એમ જાણે છે, શુભ વખતે શુભનો ઉદય એમ જાણે છે, અને શુભાશુભ સાથે મારે કાંઈ લેવા દેવા નથી. જાઓ.
અને ઉપયોગ તકે તો રતી ઉછે ને, ઉપયોગ તકે તો જ રતી ઉછે ને, ઉપયોગ તો તકે ને
પરિણામ ઉપર ઉપયોગ જાય તો ભીંડ પણ જાણે 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 છે ને, પછી ક્યાં સવાર છે. ઉપયોગ જાય તો ભીંડ પણ જાણે છે, પછી ક્યાં સવાર છે. મોટર બનાવવાનું કારખાનું છે તો એક કલર ની ઘણી કાર હોય છે, આપણા કલર ની તો બીજી ઘણી ગાડીઓ હોય છે, બરાબર. નંબર પ્લેટ માં છે એટલે વાત પૂરી થઈ જાય. ઉપયોગ ગયો ક્યાં, ગાડી ઉપર. હે, નંબર પ્લેટ વાત મંચાઈ ગઈ, ઠીક ગયો. એને રતી ઉપજતી નથી. આ ગાડી મારી છે એવો રાગ એને ઉપજતો નથી. સેમ કલર, સેમ ડિઝાઇન, બધું એક જ ભીબું છે, તો એક જ એની જે ડાય છે એ તો એક જ છે. એનું જે બોડી બને છે એ તો ડાયથી બને છે. પત્રની ડાય તો એક સરખી જ છે, એક જ ઘાટની ગાડી બને છે, એક કલરની છે. નંબર પ્લેટ વાંચો એટલે પતી ગયું. ઉપયોગ ગયો તો શું કામ લાગે, ઉપયોગ ગયો ચાલો, ગયો નો ઉપયોગ. ઉપયોગ ગયો તારે તો ખબર પડી કે આની નંબર પ્લેટ બીજી છે, પતી ગયું. એને રાગ ઉપજતો નથી, રતિ ઉપજતી નથી, મારા પણ એમાં થતો નથી. સ્વરૂપમાં પોતાપણું છે અને બીજે બધે થી ઉઠી ગયો છે. સ્વરૂપમાં પોતાપણું છે અને સ્વરૂપ છે એ બધે થી ઉઠી ગયો છે. અરે, એક સમયના પરિણામમાંથી પણ અસ્તિત્વ ઉઠાડી લીધું છે દ્રષ્ટિએ. દ્રષ્ટિએ એક સમયના પરિણામ ઉપરથી અસ્તિત્વ ઉઠાડી લીધું છે. આ આવે છે, જાય છે. આ પરિણામો પણ આવે છે ને જાય છે, અનિત્ય છે. હું નિત્ય છું. પરિણામ પરિણમતા હૈ, મેં યુ કા યુ રહે જાતા હૈ. જાઓ. જેટલો ઉપયોગ જાય છે એટલી ઉપાધિ જાણે છે, એને દુઃખ જાણે છે. તેથી અત્યંત દુઃખો છે, એને એમાં રસ પડવાનો સવાલ હતો. આટલો ઉપયોગ ગયો હું કરવા, એટલું દુઃખ છે બસ. પણ એને રસ પડે નહીં, રસની અપેક્ષા એ લુખો છે. આવા જીવને કર્મનો બંધ થતો નથી. આવા જીવને કર્મનો બંધ થતો નથી, આવા જ્ઞાનીને કર્મનો બંધ થતો નથી. તે લુખા પરિણામોનું સામર્થ છે એમ જાણો, લુખા છે માટે એને બંધ થતો નથી. તેથી આવો અર્થ નક્કી થયો, તેથી એમ નક્કી થાય છે કે સમ્યક દ્રષ્ટિ જીવને શરીર ઇન્દ્રિયાદિ વિષયોનો ભોગ નિર્જરાને લેખે છે, નિર્જરા થાય છે. કેમ કે આગામી કર્મ તો બંધાતો નથી. હું તો સુધી પહેલી ગાથા કુદાચાર્ય જરા આખરી લખી છે, જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે, નિર્જરા અધિકારને પહેલી ગાથા જેવી લખી છે. ન સમજતા હોય તો ફરકે આમાંથી તો શોષણ થઈ જાય ને, ન સમજે તો શોષણ થાય અને સમજે તો નિર્જરા થાય. વાત જોખમી છે. સમ્યક દ્રષ્ટિ જીવને તે નિર્જરાને લેખે છે, નિર્જરા થાય છે. કેમ કે આગામી કર્મ તો બંધાતું નથી. લુખા પરિણામને લઈને નવું કર્મ બંધાતું નથી. આગળનું કર્મ ઉદય ફળ દઈને મૂર્ચ ક્ષય પામી જાય છે, નિર્જરી જાય છે, ક્ષય પામી જાય છે. તેથી સમ્યક દ્રષ્ટિનો ભોગ નિર્જરા છે. આપણે ગાથા પ્રમાણે લીધું, બીજો કળશ છે ને એટલે સીધું એને ભોગને નિર્જરા કહી દીધું. કેમ કે એનું જે ફળ આવ્યું એનો ઉપચાર કર્યો, કાર્યનો કારણમાં ઉપચાર કર્યો. જ્ઞાન અને વૈરાગ્યનું એ સામર્થ્ય છે, એ કર્મ ફળ ભોગવવા છતાં તે કર્મથી નવા કર્મથી બંધાય નહીં અને જૂનું કર્મ ખરી જાય. એ જ્ઞાન દશાનો પરિચય કરાવવામાં આવી બધી વાતો આચાર્યોએ સમયસાર જેવા શાસ્ત્રમાં લખી છે. Thank you.